આજે જ્ઞાન પંચમી છે. જ્ઞાન પંચમીને દિવસે આપણી પરંપરા એવી છે કે આપણે જ્ઞાનની આરાધનાનો આ દિવસ છે. મુખ્ય તો વાત એ હતી કે લગભગ 2000 વર્ષ પહેલા દર્શન કરીને એક મહાન આચાર્ય થઈ ગયા. એ ગિરનારની અંદર હતા. ત્યાર પછી એમને એમ લાગ્યું કે અત્યારે પોતાને જે જ્ઞાન છે એ જ્ઞાન જો એ બીજાને નહીં આપે તો આ જ્ઞાનનો નાશ થશે. એટલે એમને દક્ષિણમાંથી ભૂતબળી અને પુષ્પદંત એ નામના 2 વિદ્વાન મુનિઓ દક્ષિણમાંથી ગિરનાર આવ્યા અને એમની પાસે જે આગમ જ્ઞાન હતું, આપણે ત્યાં જૈન દર્શનના જ્ઞાનના જે સાહિત્ય છે ને 2 પ્રકાર છે. એક આધ્યાત્મ સાહિત્ય છે ને એક આગમ સાહિત્ય છે. આગમ જે સાહિત્ય છે એમાં મુખ્ય કરીને પર્યાય દ્રષ્ટિનો વિષય એટલે કર્મ સંબંધીનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તો આ મહામુનિને દર્શન આચાર્યને આ જ્ઞાન એમની પાસે હતું તો એમને આ 2 મહામુનિઓને ત્યાં બોલાવ્યા, ત્યાંથી દક્ષિણમાંથી આવ્યા એ, અને એમને આ જ્ઞાન આપ્યું અને તે ભૂતબલી અને પુષ્પદંત એ 2 એ દિગંબરની અંદર સટખંડ આગમ નામે એક ગ્રંથ છે એ ગ્રંથની રચના કરી અને તે આ દિવસ હતો કે જે દિવસે આપણા ગુજરાતની અંદર વલસાડની અંદર એનો મોટો ઉત્સવ થયેલો. એટલે ત્યારથી આ જ્ઞાન પંચમીના દિવસની આરાધના થાય છે. પાછળનો આશય એવો જ છે. ખરેખર તો જે જ્ઞાન છે એનું આરાધન એટલે કે પોતાનું જે સ્વરૂપ છે એ જ્ઞાનમય છે તો નિશ્ચયથી તો એનું આરાધન તે જ્ઞાનનું આરાધન છે. પણ વ્યવહારથી આ જ્ઞાનનું નિમિત્ત જે શ્રુતજ્ઞાન છે એ શ્રુતજ્ઞાનનું આરાધન એમનો મહિમા એમનો મહાવિનય એ કરવાનો આજે દિવસ છે. વર્તમાનની અંદર જે મૂળ આગમો છે એવા આગમોનો તો લગભગ વિચ્છેદ થઈ ગયેલો છે. દિગંબર પરંપરા એ માને છે કે અત્યારે એ આગમો છે નહીં. 11 અંગ, 14 પૂર્વ અને ઘણા ઉપાંગો એ ખરેખર અત્યારે નથી. સ્વતંબર પરંપરાની અંદર અત્યારે આપણી પાસે 45 આગમો છે. સ્થાનક વૈશ્વિક પરંપરાની માં આપણે 32 આગમોનો સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે એ આગમો વર્તમાનમાં છે. અહીં તો મુખ્ય વાત એ છે કે એ શ્રુત દ્વારા શ્રુત જ્ઞાન દ્વારા એટલે કે જે શ્રુત લિપિબદ્ધ થયું છે એ જ્ઞાન આપણા જ્ઞાનમાં નિમિત્ત થાય એટલે એનો પણ બહુ મહિમા છે. એટલે આજે આપણા જે શસ્ત્રો છે એ શસ્ત્રનું પૂજન થાય છે અને આ દિવસને બહુ પવિત્ર દિવસ મનાય છે. તેને જ્ઞાન પંચમી એવું નામ આપવામાં આવ્યું છે. અને આ ખરેખર તો જ્ઞાન આરાધનાનું, જ્ઞાન દ્વારા જ આપણે બધું જાણી શકીએ. જો જ્ઞાન ન હોય તો કંઈ જાણવા પણ રહેતું નથી. જ્ઞાન દ્વારા જે કંઈ જાણીએ છીએ તેમ જ છે એવો યથાશ્રદ્ધાન પણ જ્ઞાન દ્વારા જ થાય છે. અને એ જ્ઞાન દ્વારા જ આપણે અંતરંગની જે શુદ્ધિ છે એ વિશે જે ચિંતનનો પ્રકાર છે એ ચિંતન પણ એક શુદ્ધ જ્ઞાનનો પેટાભેદ છે, એક શુદ્ધ જ્ઞાનનો ભેદ છે. અને શુદ્ધ જ્ઞાન દ્વારા આપણે જે ચિંતન કરીએ છીએ ચિંતન દ્વારા વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિર્ણય કરી અને આપણા સ્વરૂપને આપણે પ્રાપ્તિ કરીએ. એટલા માટે આ બધા સશાસ્ત્રો છે. પણ એ સશાસ્ત્રો આપણે સદગુરુ નિસરાએ જ સમજી શકીએ, પોતાના સ્વચ્છંદથી પોતાની મતિકલ્પનાથી આ શાસ્ત્રો સમજાય નહીં. એટલે હંમેશા આ શસ્ત્રાસ્ત્ર જેને સમજવા હોય એને સદગુરુ નિશ્રાય આ સમજાય. એટલે સદગુરુ તે જ કહેવાય કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બીજી કુળગર કલ્પના આત્માથી નહીં જોય. એટલે કે જેને આત્મજ્ઞાન છે એ જ ગુરુ છે, બીજો કોઈ ગુરુ છે નહીં. અને એના વિના શાસ્ત્રનો યથાર્થ અર્થ કોઈ સમજાવી શકે નહીં આપણને. બાકી જે કોઈ એને આત્મજ્ઞાન નથી છતાં પણ આ લાઈનમાં આવેલા છે, એની પાસે કલ્પના છે, એની પાસે સાક્ષાત અનુભવ નથી. ને આ શાસ્ત્રો બધા જે આપણા છે એ તો અનુભવ કથન છે. ભગવાન મહાવીરે તીર્થંકરો એ અનંત તીર્થંકરો, અનંત ચોવીસી થઈ ગઈ, અનંત તીર્થંકરો થયા, અનંત કેવડીઓ થયા. એ બધા કેવડીઓ એ જે કંઈ અનુભવ્યું તેનો એક જ પ્રકાર હતો. અને જેવો હતો હોય એવો આત્મા અનુભવ કે બીજો ન હોય એવો અનુભવે, તો જેવો આત્મા હતો, જેવું આત્માનું સામર્થ્ય હતું, જે આત્માની વિભૂતિ હતી, એ સમગ્ર વિભૂતિનો પોતે અનુભવ કરી અને શબ્દમાં જેટલું આવી શકે એટલું એમને લખ્યું. અનુભવ શબ્દમાં હંમેશા પૂર્ણ આવી શકે નહીં, માત્ર એના સંકેતો જ આવે, કેમ કે શબ્દ પરિમિત છે, શબ્દની પાસે એટલી તાકાત નથી કે ગમે તે ભાવ આપણે કહીએ એ ભાવ આપણે શબ્દ દ્વારા વ્યક્ત કરી શકીએ, એ વસ્તુ શક્ય નથી. એટલે તેમ છતાં મહાપુરુષોની જે અંતન કરુણા હોય છે, મહાપુરુષો છે એ કરુણાના સાગર હોય છે. તો એમને થયું કે આ જગત બહુ દુઃખી છે, પ્રત્યેકે પ્રત્યેક જીવો જેને જગતમાં સુખી જીવો આપણે કહીએ એ પણ ખરેખર જ્ઞાનીની દ્રષ્ટિએ તો દુઃખી જ છે, કેમ કે એ તો સુખનો આભાસ માત્ર છે, એ ક્ષણિક સુખ છે જે વિનાશ એનો તરત થઈ જાય છે. આપણે અનુભવીએ છીએ ઇન્દ્રિય સુખ ક્યાં સુધી, લાડવો મીઠો ક્યાં સુધી, મોઢામાં હોય ત્યાં સુધી, ગળે ઉતરી ગયા પછી પૂરું થઈ ગયો, એની મીઠાશ પૂરી થઈ ગઈ. અને એ ઇન્દ્રિય સુખનું પરિણામ શું? દુઃખ. એટલે મહાપુરુષોએ ઇન્દ્રિયના સુખોને ત્યાજ્ય કયા છે, કેમ કે એ સુખ છે આત્મિક સુખનો વિરોધ કરનારા છે, પ્રતિપક્ષ છે, સાચા સુખનો વિરોધ કરનારા છે. સુખનો ભાસ માત્ર પ્રગટ કરી અને આપણને આપણા સાચા સુખથી દૂર રાખે છે. એટલે મહાપુરુષો પોતે આત્માનું સુખ અનુભવી અને આપણને કહ્યું કે અમે પણ તમારા જેવા હતા, અમે પણ અમારા પુરુષાર્થથી આત્માનો અનુભવ કર્યો છે, અમે એ અવિનાશી સુખની પ્રાપ્તિ કરી છે, તમે પણ પ્રાપ્ત કરો, કે તમારામાં પણ એ અવિનાશી સુખ પ્રાપ્ત કરો એવી શક્તિ તમારામાં પણ વિદ્યમાન છે, એમ અમે જોઈએ છીએ, અમે અનુભવ્યું છે. તો શાસ્ત્ર છે એ અનુભવ છે. સમયસાની 15મી ગાથામાં કહ્યું છે કે જે આત્માને અનુભવે છે, અભેદ સ્પષ્ટ એવો જે આત્મા છે, અભેદ સ્પષ્ટ અન્યને નિયત દેખી આત્મને, તે સર્વ જીન શાસન દેખે દ્રવ્ય તેમજ ભાવથી, દ્રવ્ય અને ભાવથી સમગ્ર જીન શાસનને દેખે છે. એટલે કે આખા જીન શાસનનો ઉદ્દેશ શું છે? પોતાના આત્માનો જેમ છે તેમ અનુભવ કરવો. અને જગતના પદાર્થો જ્યારે તમે આત્મા પોતાને આત્મરૂપ જુઓ એટલે બાકીના અન્ય પદાર્થો છે એ આત્માથી ભિન્ન છે એવું સ્પષ્ટ દેખાય છે. એટલે કે જગતનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપનો આપણે અનુભવ દ્વારા નિર્ણય કરીએ. અને જ્યારે આપણે એવું નિર્ણય કરીએ કે આ બાકીનું આ જગતના જે કંઈ સુખો છે એ ખરેખર પ્રગટ ઝેર છે, મહાપુરુષોને ઝેર કહ્યું છે, કેમ કે એનું ફળ દુઃખ, અનંત દુઃખ છે, એટલે એને ઝેર કહ્યું છે. એક વખત એમ છે કે આપણે ખાવા બેઠા હોઈએ અને કોઈ આપણને આવીને કહી જાય કે ભાઈ આની અંદર તો ઝેર ભરેલું છે તો આપણે ન ખાઈએ, એમ મહાપુરુષોએ અનુભવ દ્વારા જોયું છે કે આ જગતના જે ભ્રામક સુખ છે, જે માયિક સુખ છે, એ સાચા સુખ છે જ નહીં. અને અમે ભ્રમણાની અને ભ્રમણાની દરની પાછળ દોડી અને ઉત્તમ એવો મનુષ્ય ભવ છે એ મનુષ્ય ભવ નિર્થક ગુમાવી દો છો. એટલે એ વાત આપણા શસ્ત્રશાસ્ત્રમાં જે કઈ કહેવા યોગ્ય હતું તો આટલું જ છે, અને જે કઈ શસ્ત્રશાસ્ત્રમાં છે એ બધું અનુભવ કથન છે, એની અંદર કોઈ કાલ્પનિક કથન, જૈન દર્શનમાં કોઈ કાલ્પનિક કથનને સ્થાન નથી અને કોઈ અંધશ્રદ્ધાને સ્થાન નથી. જૈન દર્શનમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન છે જ નહીં, બધું લોજિકલ કન્ક્લુઝન્સ આપણે ત્યાં બધા છે, બધા તર્કબદ્ધ બધી વાતો છે, કોઈ તર્ક આપણે ત્યાં તૂટે નહીં. જૈન દર્શન એટલું વિશાળ છે એનો તર્ક કોઈ પણ ઠેકાણે તૂટે નહીં, અને જેને બુદ્ધિપૂર્વક પહેલેથી છેલ્લે સુધી દરેકે દરેક વાતો એને આપણે બુદ્ધિપૂર્વક બરાબર સમજી શકીએ અને ત્યાર પછી બુદ્ધિપૂર્વક સમજ્યા પછી આપણે અનુભવ માટેનો આપણે પુરુષાર્થ કરીએ. તો જે કંઈ શાસ્ત્રમાં કહેલું છે તે અનુભવની વાત છે, અને હવે આપણે આપણું જે મુખ્ય વિવેચન ચાલી રહ્યું છે અત્યારે, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટો નહીં છોડી આપ સ્વભાવ. જગતના જળ અને ચેતન જે દ્રવ્યો છે એ જળ અને ચેતન કાયમ માટેના છે. ક્યાં સુધી છે? કે અનાદિકાળથી છે ને અનંત કાળ સુધી જળ તે જળ જ રહેશે અને ચેતન તે ચેતન જ રહેશે. જળ કોઈ દિવસ પલટીને ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ પલટીને જળ ન થાય. કેમ? કે જે ચેતનના ગુણો છે એ ગુણો જળમાં આવે તો જળ ચેતન થાય, પણ એવા ગુણો આવે નહીં. આ ટેબલની અંદર આપણે ગમે એટલી મહેનત કરીએ પણ જ્ઞાન ગુણ ના આવે, ગમે એટલી મહેનત કરીએ. રોબોટ કે અમે ઉભો કે, પણ તું રોબોટ ઉભો કે, તું રોબોટને શીખવું એટલું બોલશે પછી પાછો મૂંગો. રોબોટને તો તમે જેટલી ફીડિંગ કર્યું હશે, પ્રોસેસ ફીડ કર્યો હશે, એ પ્રોસેસ પ્રમાણે કરશે, પછી ઉભો રહેશે, પછી એમાં કઈક એક ગુંચ આવશે એટલે પછી ઉભો રહીએ. તો જળની અંદર કોઈ દિવસ જ્ઞાન થઈ શકે નહીં, આપણે ગમે એટલી મહેનત કરીએ. અને આ ટેબલ કોઈ દિવસ જ્ઞાન કરી શકે, કેમ કે એની પાસે જળ પાસે જળના ગુણો છે, ચેતન પાસે ચેતનના ગુણો છે. જે રૂપ રસ ગંધ સ્પર્શ એ બધા જળના ગુણો છે. હવે એ જળના ગુણો ચેતનમાં ના આવે, કેમ કે કોઈ દિવસ આત્મા છે એ કઈ લાલ પીળો ન થાય, કઈ રંગાય નહીં, કોઈ રંગ એને લાગી શકે એવું છે નહીં, કોઈ ગંધ એમાં બેસી શકે એવું છે નહીં. એ કઈ આત્મા ગંધાય ઉઠે નહીં, પૂતગળ તો ગંધાય ઉઠે. પૂતગળ છે એ તો ગંધાય ઉઠે. શરીર આપણું હોય, ચાર દિવસ મરી ગયું હોય, મરી જીવ નીકળી ગયા પછી ત્રણ દિવસ પડી રહ્યું તો ગંધાય ઉઠે. પાસે તમે જાઓ જાઓ નહીં તેવું ગંધાય ઉઠે, કેમ કે પૂતગળનું કામ છે. પૂતગળનું સડવું મળવું ગળવું એ બધું પૂતગળની ક્રિયા છે. તો જળ અને ચેતન એ કદી એકબીજા રૂપ થાય જ નહીં. તો હવે આગળ વાત કરે છે કે પ્રથમ દ્રષ્ટિથી દેહ પર તેથી ભાઈસો દેહ, સાતમી ગાથા છે આ. હવે દ્રષ્ટિથી આત્મા ગયો દેહથી નેહ, જ્ઞાનિક પોતે કહે છે કૃપાળુ દેવ કે અમને પણ પેલા મારા શરીર પ્રત્યે દેહનો દેહની અર્થ એટલે દેહનો અર્થ બહુ વિસ્તૃત થાય છે. એટલા માટે કે આપણા દેહના જે પ્રકારો છે, કારમણ શરીર, પાંચ પ્રકારના શરીર છે, એટલે એમાં કારમણ શરીર પણ અંદર આવી જાય. રાગ દ્વેષ એ પણ દેહ જ છે, કેમ કે રાગ દ્વેષનું પરિણામ દેહ, માટે રાગ દ્વેષને પણ દેહ કહેવામાં આવે છે. અને બીજા જે કઈ દેહાદી શબ્દ, મોટો ભાગ મહાપુરુષો બહુ તોડી તોડીને શબ્દો વાપરે, દેહાદી શબ્દ હોય, દેહ અને બીજું આ બધું જે જળ છે તે, કે પ્રથમ દ્રષ્ટિથી દેહ પર અમને અમારા દેહ પર પ્રથમ દ્રષ્ટિ હતી એટલે અમને દેહ જ દેખાતો હતો. શું દેહ દેખાતો? કે મારો દેહ તે હું, આ દેહ તે હું એવું દેખાતું હતું. આત્મા તો દેખાતો નહોતો, કેમ કે આત્મા છે એ કે આ આંખે દેખાય એવી ચીજ નથી, અગર તો પાંચ ઇન્દ્રિય દ્વારા એનો અનુભવ થાય એમ નથી. એ તો અનુભવ તો અંતર નેત્ર જ્ઞાન નેત્ર ખુલે ત્યારે જ થાય, એ સિવાય અંતર નેત્ર જેનું ખુલ્લું નથી, જેનું જ્ઞાન નેત્ર ખુલ્લું નથી તેને આત્માનો અનુભવ થતો નથી. તો હવે અમને જ્ઞાન નેત્ર ખુલ્લું છે, અમને આત્માનો અનુભવ થયો છે, અને થતા જ અમને દેહ ઉપર નેહ અત્યારે પ્રેમ હતો બધો જતો રહ્યો છે. જ્ઞાનીને દેહમાં ક્યાંય પ્રેમ રહ્યો નથી, કેમ કે દેહથી તો પોતે જુદા પડી જુદા છે. આપણે પણ આપણો આત્મા અને દેહ બંને જુદા જ છે અત્યારે, પણ માયનું છે ઊંધું માયનું છે કે આ દેહ તે મારો, પણ એથી કરીને દેહ આપણો આત્માનો દેહ થોડો થઈ ગયો, થઈ શકે નહી, તો ભૂલ માન્યતાની છે. કઈ કોઈ દિવસ ચેતન જળ થાય નહીં, એ તો વાત કે જળભાવે જળ પરિણમે, ચેતન ચેતન કોઈ કોઈ પલટે નહીં, છોડી આ પોતાનો સ્વભાવ છોડી કોઈ કોઈનો પલટો થઈ શકે એમ નથી. આ થઈ જાય ને આ થઈ જાય, એવો પલટો થઈ શકે એવું છે જ નહી. એટલે આપણો પણ વર્તમાન આત્મા જે છે અને જે દેહ છે એ બંને જુદા જ છે, એ કઈ એક થઈ ગયા નથી. કપડા ઉપર મેલ લાગ્યો એથી કઈ મેલ કપડું નથી થઈ ગયો કે કપડું મેલ નથી થઈ ગયો. કપડું કપડું છે, મેલ મેલ છે, માટી માટી છે, સોનું સોનું છે. બંને ખાણમાંથી નીકળ્યા ત્યારે માટી ને સોનું બંને મિક્સ નીકળે. તો સોનું ને માટી બંને સાથે હોવા છતાં માટી સોનારૂપ થતી નથી, સોનું માટીરૂપ થતું નથી. એમ આપણો વર્તમાનની અંદર પણ જે આત્મા છે એને દેહ બે એક જ ક્ષેત્રે છે, તેમ છતાં આત્મા કોઈ દેહ થશે નહીં, દેહ કોઈ આત્મા થશે નહીં. તમે ગમે એટલી આપણે મહેનત કરીએ તો પણ એ બની શકે એવી ક્રિયા નથી. પણ આપણે એ જ ક્રિયા કરી છે. મહાપુરુષો એમ કહે છે કે આ જીવે કોઈ મૂર્ખાઈ કરી હોય, મહાપુરુષો તો કોઈ વખતે ભગવાન કઈ નહીં બોલાવે ને કોઈ મૂર્ખ નહીં બોલાવે, કેમ કે એમની તો કરુણા છે. એ તો કોઈ જીવની મૂર્ખ કે કોઈ ઠેકાણે કે રહી તો ભગવાન છે એમ કે. એટલે મહાપુરુષો બે એવી વાત કરે કે આ જીવે અત્યાર સુધી અગર કાંઈ પણ કર્યું હોય તો જે પોતાનું કદી થઈ શકે તેમ નથી એને જ પોતાનું કરવાનો પ્રયત્ન એને કર્યો છે, અને જે પોતાનું છે એનું દુર્લક્ષ કર્યું છે. આ બે વાત જ એને અનંત કાળથી આ જીવે આ બે વાત કરી છે. શું કહ્યું? અનંત કાળથી જીવે આ બે વાત કરી છે કે જે પોતાનું કદી થઈ શકે નહીં એને પોતાનું કરવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. અમે નાના હતા ને અમારે આપણે ગોંડલ સ્ટેટ છે ને, ગોંડલ સ્ટેટ ની અંદર એક પ્રાથમિક ચોપડીઓ હતી, એમાં એક વાવડી ચસ્કી એવો એક પાઠ હતો, એવો પાઠ હતો વાવડી ચસ્કી એવો પાઠ હતો. પેલા ગામડા બધા બેરા થઈ કે આપણા ગામની અંદર કે કૂવો નથી, તો કે આ વાવ ઠીક છે ચાલો કે લઈ જાઓ. તો બધા પેલા ઉપર તે વખતે પાઘડી બાંધતા ને, એટલે બધા એક મોટું દોરડું પાઘડી બનાવી અને કૂવાને બાંધ્યું, કુવાને બાંધ્યું, બધા હાથે હાથ મૂર્ખાઓ તાણવા માંડ્યા. તાણે તાણે તો પેલું કપડું થોડું ફાટ્યું, તો કે વાવડી ચસ્કી કે જો આવાજ આવ્યો શું વાવડી ચસ્કી, એમ કે પેલો થોડુંક ફાટ્યું એટલે અવાજ તો આવે ને, તો કે વાવડી ચસ્કી, તો કે વાવ વધારે કહેજો, કે વધારે કહેજો કે બધા પડ્યા. એમ આપણે પણ એ મૂર્ખા જેવી જ ક્રિયા કરી છે, એમાં એ મૂર્ખામાં ને આપણામાં કશો ફેર નથી. એ વાવડી કોઈ દી ચસ્કે જ નહીં, વાવડી કોઈ દી ચસ્કે નહીં, એના ગામ કોઈ દી જાય નહીં. એ બધા ભેરા થઈને મહેનત કર્યા જ કરે, આખી જિંદગી મહેનત કરે, તો કઈ વાવડી ત્યાંથી ખસે નહીં, એને ગામ આવે નહીં. એમ આપણો દેહ જે છે એ કદી આપણો થાય નહીં, અને દેહના સંબંધીના જે કઈ દેહ થી જે બધા સંબંધમાં આવ્યા છે એ કોઈ આપણા થાય નહીં. છતાં આ જીવે આજ વાવડી ચસ્કીનો જ પુરુષાર્થ કરેલો છે, બીજો કોઈ પુરુષાર્થ એને કરેલો નથી. તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ મૂર્ખાય છે. હવે અમે અનુભવથી કહીએ છીએ કે આત્મા હૃદય જુદા છે, આત્મા સુખરૂપ છે, હવે તું એનો પુરુષાર્થ કર. એ વાત અહીં કરી. અત્યારે હું તમારા દેહ પ્રત્યે દ્રષ્ટિ હતી માટે દેહ અમને ભેસો, હવે દ્રષ્ટિથી આત્મામાં ગયો, દેહથી ને દેહ પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમનો સર્વથા અભાવ થઈ ગયો. એટલે થયું શું? બસ પલટો આટલો જ કરવાનો છે. ધર્મમાં બીજું કરવાનું શું છે? વસ્તુ તો જેમ છે તેમ રહેવાની છે, એ કઈ ફરી જવાની નથી. તો જે પોતાનું છે પોતાનું માનવું, જે પોતાનું નથી પોતાનું ન માનવું, આટલો ફેરફાર આપણી માન્યતામાં કરવાનો છે. ધર્મમાં બીજું કઈ કરવાનું નથી. ધર્મ કરવાનું શું? કો પછી પચા અપવાસ કરે ધર્મ થાય એવું નથી. ધર્મ તો માન્યતા ફેરવવાની છે, કે જે પોતાનું છે એને પોતાનું માનવું, જે પોતાનું નથી એનું પોતાનું ન માનવું, જે પોતે કરી શકે એ પોતે કરી શકે એમ માનવું, જે પોતે ન કરી શકે એને પોતે ન કરી શકે એમ માનવું, જે પોતે ભોગવી શકે એને ભોગવી શકે માનવું, જે પોતે ન ભોગવી શકે ન ભોગવી શકે માનવું, જે પોતાનું ન થઈ શકે એને કદી પોતાનો કરવાનો પુરુષાર્થ કરવું, પોતાનું જે પોતાનું છે એને પોતાનું માનવું. પણ આ ધર્મ છે, આ ધર્મ નો સાર. પણ અનંત કાળથી આપણને અભ્યાસ ખોટો થઈ ગયો છે, એટલે પેલો દારૂ પેલો ઘણો ચડી ગયો હોય તો વળી કોઈક આવે વાત કરે તો વાત તો કઈ ઠીક છે, અને પછી પેલો દારૂડિયાને કે લે ઉઠ, આમ હા હલાવે એને કે ઉઠ, કે તું અહીંયા ક્યાં આમ પડ્યો છે આ ગટર ની અંદર, હાલ ઉઠ, કોઈ ઓળખ્યું તો હોય સગો હોય તો કે ઉઠ, હા આમ ઊંચું ગઢ, પછી પાછું એમને પડી જાય. એ આપણી પણ દશા એવી થઈ છે, કોઈ વખતે આપણે જ્ઞાનીનો તીર્થંકરનો આદિનો આપણે મેળાપ થયો, પણ આપણે દશા પેલા દારૂડિયા જેવી જ રહી કે હા ઠીક, ને પાછા હતા એવાને એવા જાગૃત પૂરા થયા નહી. તો ધર્મ તો આટલો જ કરવાનો છે, ધર્મ બીજું કરવાનું કઈ નથી. માન્યતા બદલવાની છે, માન્યતા બદલવાની, જે પોતે કરી શકે કરવાનું છે. આત્મા કરી શું શકે? આત્મા જ્ઞાન કરી શકે. આ જગતમાં કાંઈ કોઈ ફેરફાર ન કરી શકે. આંગળી, આંગળી તો જળ છે, તો જળને ચેતન તો ભિન્ન છે, તો આંગળી ઊંચી કરી શકે એ આત્માનું કામ નથી. પણ બહુ મુશ્કેલ સમજવું, આ વાત સમજવી મુશ્કેલ.
દેહની ક્રિયા આત્મા કરી શકે નહીં, આત્માની ક્રિયા દેહ કરી શકે નહીં. આ હાથ ઊંચો થાય એમાં આત્મા કઈ કરતો નથી. દેહની ક્રિયા
ચેતન કરી શકે નહીં. તમારો હાથ જળ છે, જળે જળ કર્યું, તમે શું કર્યું? તમારા આત્માએ કર્યું અંદર, આત્મા ગયો. પણ ના, દેહ કર્યું ને, કર્યું કોને? આત્માએ કર્યું. આત્મા આત્મા હતો તો દેહ કર્યો એમ નહી. દેહ ની ક્રિયા દેહ કરે એ તો વાત ચાલે છે, જળ ની ક્રિયા જળ કરે, ચેતન ની ક્રિયા ચેતન કરે. એ વખતે એ પર્યાય થવાની તો જ થાય. આપણે ઈચ્છીએ તો થાય બધું. તમે કહો, તમે ઈચ્છું માટે થયું, તમે રોટલી ઈચ્છે માટે થયું. આ અમારા જયશ્રી રોજ થાય કે આજ કઢી કેમ થઈ છે. બધું કઢી તો જેવી થાવી એવી થાય, રોજ હરખી કઢી થાય, રોજ તમે જ કરવા વાળા છો, કહો ન થાય. ઓહ આ તો કઈક, કાતો કા મરચું વધારે પડ્યું, કાતો મીઠું ઓછું થઈ ગયું, કાંઈ ને કાંઈ, કાંઈક ને કાંઈક હોય જ. રોજનું એક સરખું આપણે થાય એનું, એ વખતે એની જે પર્યાય થવાની એ થાય. એ ક્રિયા છે નહીં, પણ હવે અનાદિકાળનો આપણો અભ્યાસ થઈ ગયો છે. સવારે ઉઠીએ ત્યાંથી દાંતણ કર્યું, બ્રશ કર્યું, હા ચા પીધી, આ પછી નોકરીએ ગયા, અહીં ઘેરે હોય તો રોટલી બનાવી ખાધું, ઉઈ ગયા. આ એ બધી જળની ક્રિયા એકે ચેતન ન કરી શકે. હવે અનાદિનો અભ્યાસ થયો કે આ વાત છોડવી મુશ્કેલ, કરી શકીએ નહીં, ના પાડશે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. તો ધર્મ તો આટલું સમજવાનું છે, પણ બેસવું મુશ્કેલ. વળી પાછી પેલા અંદર દોડાઈ જઈએ વળી પાછું પાછું. પણ આત્મા તો જ્ઞાન જ કરી શકે. તો આચાર્ય અમૃતચંદ્રાચાર્ય સમયસરમાં એક શ્લોક કહ્યો છે, આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિકમ પરભાવસ્ય કરતા આત્મા મોહો અયમ વ્યવહારી નામ. કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે, અને જ્ઞાનની ક્રિયા જ કરી શકે. જે એનામાં ગુણ હોય એ ક્રિયા કરે કે બીજું કઈ ક્રિયા કરે, પણ બીજું કઈ કરી શકે છે એ તો માત્ર અજ્ઞાનીનો મોહ છે, એમ આચાર્યો વાત કરી છે. આ જ ક્રિયા કરી શકે. અને આપણે કરી શકીએ તો બધું કરી દો. તમે જળનું બધું કરી શકતા તમે બધું કરી દો, પણ નથી થતું. એનો અર્થ કે નથી થતું. તો આ બે વાત નો આખું જૈન દર્શનમાં આ વાત આ બે સમજવાની છે. અને એ વાતને વારંવાર વિચાર કરી 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 અને બેસાડવાની છે. ઝપાટા બંધા કઈ બેસી જાય એવું બને એમ નથી. અને એટલે કેવું કે પ્રથમ બધાની દ્રષ્ટિ જ્યાં હતી એમ એમ કે છે, હવે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી પાસો દેહ, હવે દ્રષ્ટિથી આત્મામાં ગયો દેહ હતી. જેને આત્મદર્શન થાય છે એને જગતના કોઈ પદાર્થ પ્રત્યે મારા પણ રહેતું નથી. પછી ચક્રવર્તી નું રાજ છોડીને જતા રહીએ, રાજ છે જ નહીં અમારું. આ તો અમે ભ્રમણાથી માન્યું હતું રાજ અમારું, કોઈ ચીજ અમારી એક પરમાણુ અમારું છે જ નહીં. એવું અનુભવથી એમને થઈ જાય છે કે મારું તો આટલું જ સ્વરૂપ છે, દેખાય એમને પોતાનું સ્વરૂપ, અને બાકીનું બધું પોતાથી ભિન્ન દેખાય એમને. પછી કેવી રીતે કરે? કઈ નહીં. જેમ કે સુમતજી છેલ્લી ગાથામાં કહ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હોવગણી. દેહથી અતીત, દેહથી જુદી દશા વર્તી રહી છે. જ્ઞાનીની દશા દેહથી જુદી છે. તેવો અહીંયા વાત કરી છે કે દેવો, અને જયારે અમને અનુભવ થયો ત્યારે અમારા દેહ થી અમારો જે સ્નેહ હતો એ પ્રેમ હતો છૂટી ગયો. કેમ કે સાચી વસ્તુ દેખાણી તો પ્રેમ છૂટી ગયો. સાચું સુખ આવ્યું એટલે ખોટું સુખ છૂટી જાય. સાચું આવે તો છૂટે, એમને એમ છોડવા જાય તો છૂટે નહીં. થોડું મંદ પડે, આપણે મહેનત કરીએ કે આમાં રાગ ન થાય, આ ન થાય, પણ એ થોડું મંદ થાય, જાય નહીં. કેમ કે જીવને સુખ જોયું, જો સાચા સુખની પ્રાપ્તિ થાય એટલે ખોટું સુખ પ્રત્યેનો પ્રેમ કદી થાય નહીં, કદી ન થાય. પછી ગમે એટલું તમે લાખ વાત કરે થાય નહીં. અને આગળ હવે કહે છે કે જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેહનો ભાંખે છિન ભગવંત. કે જિનેશ્વર દેવ કહે છે જૈન દર્શન ની અંદર આ વાતને માટે બીજા દર્શનો બહુ વિરોધ કરે છે કે આ જે જળ અને ચેતનનો સંયોગ થયો એ અનાદિ અનંતનો છે. કોઈ એટલે આ જળ ને ચેતનનો સંયોગથી આ જગત બન્યું છે. આ જગતની ઉત્પત્તિ જળ ચેતનના સંયોગથી થઈ છે. આ જે કંઈ દેખાય છે જળ ચેતનો, આ બધું લીલું બીલું આ દેખાય છે, શું બધું જળ ચેતનનો સંયોગ છે. માણસ દેખાય, જાનવરો આ તે બધું શું છે, જળ ચેતનનો સંયોગ થયો. તો જળ ચેતનનો જે સંયોગ થયો છે એ અનાદિથી આપણે કર્મનો સંયોગ થયો છે. તો કર્મનો સંયોગ થયો એટલે આપણે દેહ કર્મનો સંયોગ થતા એની સાથે દેહની પ્રાપ્તિ થઈ છે. કર્મના પરમાણુઓની અંદર એવી તાકાત છે જેમ લોહ ચુંબકની અંદર લોખંડને ખેંચવાની તાકાત છે, એમ આપણે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે પરમાણુને ખેંચવાની તાકાત છે અને આપણે દેહ રૂપે આપણી સાથે બંધાઈ જાય છે. તો આ તો અનાદિ અનંત છે. ઈશ્વરે કોઈ જગત બનાવ્યું નથી, ઈશ્વરે કોઈ સંસાર બનાવ્યો છે એવું જૈન દર્શન માનતું નથી. કે દરેકે દરેક જીવ કર્મથી જ્યાં સુધી એની સાથે કર્મ લાગેલા છે ત્યાં સુધી એને દેહની પ્રાપ્તિ થશે. પછી આવો આવો દેહ હોય કે ઉદારિક દેહ હોય કે વૈક્રિય દેહ હોય, કોઈ પણ દેહ હોય, પણ એને દેહની પ્રાપ્તિ થવાની થવાની ને થવાની. કેમ કે પરમાણુ ચોટ્યા છે, પરમાણુમાં આકર્ષણની શક્તિ છે, એટલે એવા પરમાણુ જ આવશે. પાપ કર્યા હશે તો નરક નો જોયું, નરકની અંદર ખરાબમાં ખરાબ પરમાણુ વાળો દેહ હોય છે. તો બહુ વાસ આવે, આ આવે, કેટલી જાતના રોગ, આ તે રોગથી જ ભરેલું શરીર એમનું. આપણે અહીંયા પણ જોઈએ છે ઘણા બિચારા રોગી જન્મા ત્યાંથી રોગી રોગી ને રોગી એવું હોય છે. કેમ કે એમના કર્મ પ્રમાણે એમના પરમાણુઓ આવેલા હોય. તો આ તો કોઈ કોઈ ભગવાને આ જગત બનાવ્યું એ વાત જૈન દર્શન માનતું નથી. કેમ કે ભગવાનને આપણે જયારે મહાસમર્થ કહીએ, સર્વસમર્થ ને કહીએ, જે કઈ કરી શકે, ઓમનીપોટન્ટ, ઓમની સાયન, આપણે કહીએ ઓમની પ્રેઝન્ટ, એમ લોકો આ ત્રણ વાત કરે છે અન્ય દર્શન વાળા. આમાં શક્તિ વાળા એ આવું દુઃખમય જગત બનાવે એને ખબર નહોતી. જે પૂર્ણ જ્ઞાની છે, આપણે કહીએ છીએ કે ભગવાન તો પૂર્ણ જ્ઞાની છે, બધા પૂર્ણ કહે છે, ભગવાન પૂર્ણ છે, પરિપૂર્ણ છે એવું બધા દર્શન. પણ આવા પૂર્ણ ભગવાનને ખબર ન પડે કે આ સંસાર આવો દુઃખરૂપ સંસાર બનાવે, અને પછી કે તું મારી ભક્તિ કર એટલે હું તને મુક્ત કરું. આ કોઈ લોજિકલ વાત બેસતી નથી આપણને. લોકોને આ વાત પસંદ નથી, એટલે લોકો એમ કહે છે કે જૈન દર્શન છે તે નાસ્તિક દર્શન છે. કેમ કે ઈશ્વરને માનતું નથી, ઈશ્વરને માનતું નથી. અમે પરમેશ્વરને માનીએ છીએ, નથી ભગવાનને માનીએ છીએ, પણ અમારા ભગવાન કોઈનું કાંઈ કરી દે એવું અમે માનતા નથી. અમારા ભગવાન તો પૂર્ણ વિતરાગ છે, અને એ વિતરાગ એ અમારું પ્રતીક છે. એ પ્રતીક સામે જોઈ અને અમે અમારા સ્વરૂપનો ઘડતર કરીએ છીએ. તો ભગવાન અમારા પ્રતીક છે, અમને શિક્ષા આપનાર છે, શિક્ષણ આપનાર છે, એ બધું અમે માનીએ છીએ. પણ ભગવાન અમારું કાંઈ કરી દે એ જૈન દર્શનને સ્વીકાર નથી. કેમ કે એમ સ્વીકાર કરવામાં આવે તો કોઈ કાંઈ કરી દે તો ભગવાન તો પછી જેટલા જેટલાને મુક્તિ આપી એનો ભગવાને પક્ષ કર્યો, અને જેને સંસારમાં રાખ્યા એનો વિરોધ કર્યો. તો એવું બને નહીં. અને આપણે બધા પાછા બધા દર્શનો પુણ્ય પાપમાં માને કે પુણ્ય પાપ પ્રમાણે ફળ તમને મળે, તો એ થિયરી રહેતી નથી. એટલે એવી ઘણી વાતો જે બહાર અત્યારે માનવામાં આવે છે એવી કોઈ વાતો જૈન દર્શન માનતું નથી. આ જગત બનાવ્યું ભગવાને એવું જૈન દર્શન માનતું નથી. આ જગત અનાદિકાળથી છે, અનાદિ અનંતકાળ સુધી આ જગત જેમ છે તેમ જ રહેવાનું છે. આ જે જીવો અનંત એમાં જીવો છે, જે જીવો પોતે પોતાનો પુરુષાર્થ કરી અને જો શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ કરે તો એ પોતે સુખી થઈ શકે અને પોતે સિદ્ધ થઈ શકે, એ શક્યતા જૈન દર્શને સ્વીકારી છે. પણ આ જગતનો અભાવ થઈ જાય ને કાયમ માટે નાશ થઈ જાય, અગર તો જગતના બધા જીવો સિદ્ધ થઈ જાય એવું બનવાનું છે નહીં. કેમ કે જીવોની સંખ્યા જેટલી છે, એટલે આપણે ત્યાં દર છ મહિના અને 8 સમયની અંદર 606 જીવો સિદ્ધ થાય છે. તો એમ આપણે કરીએ તો પછી ત્યાં જગત પણ જગત ખાલી થાય એમ જ નથી. કેમ કે સંખ્યા એટલી બધી છે, એક મનુષ્યની સંખ્યા કેટલી, તમારા 5 મણ દાણામાં જેટલી સંખ્યા છે એટલી મનુષ્યની સંખ્યા છે. એક એક દાણામાં એક એક જીવ, એ પ્રમાણે જુઓ તો અનંત અનંત અનંત. હવે એક સમુદ્ર એમાંથી 2 ડોલ પાણી કાઢી નાખીએ એટલે સમુદ્ર ખાલી થઈ જતો હોય. તો એ પ્રમાણે આ જૈનનો સિદ્ધાંત છે કે અનાદિકાળથી આ સંસાર છે, અનાદિકાળ સુધી આ સંસાર રહેશે. તમે પોતે જે જીવ પોતે વ્યક્તિગત પુરુષાર્થ કરી અને આ સંસારમાંના દુઃખથી છૂટી શકે તેમ છે. કોઈ તમને છોડાવી દે, કોઈ તમારું કાંઈ કરી દે એ જૈન દર્શન માનતું નથી. એવા એવા કોઈ ભગવાનને જૈન દર્શન નથી માનતું કે જૈન દર્શન ભગવાન કરુણા કરે અને એને છોડી દે, ભગવાન પોતાનું સુખ આપી દે, એવું બને નહીં. પણ ભગવાન પાસે અનંત છે ને, થોડુંક આપે તો શું વાંધો. ભગવાન પાસે અનંત સુખ છે અને થોડુંક આપણને આપે તો, પણ તારી પાસે અનંત સુખ છે, ભગવાન શું આપે એમાં, વધારો કરવાનો જ નથી ભગવાનને કઈ. તું પણ અનંત સુખનો પિંડ છો, અનંત સુખ તારામાં છે, ભગવાન તને કઈ આપી દે એવું, ભગવાન તને કઈ આપી દે એવું બનવાનું નથી, શક્ય નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ જ નથી. ભગવાનના ગુણ કે ભગવાનના ગુણો આપણામાં આવી જાય એવું બની શકે એમ છે જ નહીં. કેમ કે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે, દરેકે દરેક જીવ પૂર્ણ છે, દરેકે દરેક જીવ નિત્ય છે. તો એવા નિત્ય જીવની અંદર બીજા કોઈનો પ્રવેશ થાય શક્ય નથી. અહીં તો બધી લોજિકલ જૈન દર્શનમાં વાતો છે, અહીંયા કોઈ અધર ને કોઈ કાંઈ કરી દે. પેલામાં તો એમ કે ભગવાને બનાવ્યું ને પછી ભગવાને કહે તું મારી ભક્તિ કરે તને હું છોડી દઉં, શક્ય નથી. અને ત્યાં પણ આત્માને નિત્ય માનવામાં આવ્યો છે. તો નિત્ય માનો તો નિત્ય ક્યારે બન્યો કહેવાય. તો એવી કેટલી એ તર્કબદ્ધ વાતો નથી, એટલે કઈ ગૂંચવાળા બીજા દર્શનની અંદર આ વાતમાં બહુ થાય છે. હવે તો બધાની પોતપોતાની માન્યતા છે, આપણે તો બધી ઠેકાણે મધ્યસ્થ રહેવાનું છે, કોઈ પ્રત્યે આપણે દ્વેષ એવું કઈ કરવાનું નથી. પણ તર્કબદ્ધ એ વાત બેસતી નથી આપણને, કેમ કે ભગવાન આવું દુઃખી જગત બનાવે શા માટે બનાવે, એ તો જાણતા હતા. પૂર્ણ જ્ઞાની કહો છો પછી કેવી રીતે બને, બની શકે નહીં. ઠીક છે, એના જૈન દર્શનની અપેક્ષા એ બધા વિરોધોનો સમન્વય યથાર્થ આપણે આપણી દ્રષ્ટિથી કરી શકીએ, પણ તો આપણી દ્રષ્ટિથી કરીએ છીએ. એટલે જૈન દ્રષ્ટિથી એટલે શાદવા દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણે દરેકે દરેક દર્શનમાં જે કંઈ સત છે એ સત આપણે જોઈ શકીએ. તો શું કહ્યું અહીંયા, મૂળ વાત તો એ કે કર્મનો અને જીવનો જે સંબંધ છે એ અનાદિ અનંત કયો છે, અને કોઈએ આ જગત બનાવ્યું નથી એ વાત એમને આ ગાથાની અંદર એ વાત એમને કહી. અને પછી શું કહ્યું, મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં ની નાશ પણ તેમ અનુભવથી તે સિદ્ધ છે ભાંખે જીનવરે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નથી, આત્મા કોઈ ઉત્પન્ન કરી શકે એમ નથી. આત્મા નિત્ય છે, આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. તો એ મૂળ દ્રવ્ય જે છે એ અનાદિ અનંત છે, એની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. આપણે 1,00,000 મોટર બનાવી હોય તો બની શકે, પણ લશ્કરમાં 1,00,000 માણસની જરૂર હોય તો હવે 2 વર્ષના છોકરા 70 વર્ષના 2 વર્ષમાં થઈ જાય એવું બની શકે એમ નથી. એવું બને નહીં કે જલ્દી આપણે માણસોની જરૂર છે. કોઈ દોષ નાનો હોય કે હવે લડાઈની અંદર માણસોની ઘણી જરૂર છે તો કે માણસો એમ બને નહીં, માણસો બની શકે નહીં. પણ એમાં કારખાના નાખીને મોટરો બનાવી જ બની શકે, કે મોટી તોપો બનાવી હોય લડવાના માટે એ બધું બની શકે. કેમ કે એ તો બધું સંયોગિક પદાર્થ છે. સંયોગિક પદાર્થો આપણે કરી, જળ પદાર્થ છે, સંયોગી પદાર્થ છે, એ થઈ શકે. પણ આત્મા ના ઉત્પન્ન થઈ શકે, થઈ શકે તો કેમ કરો, ન થઈ શકે. તો શું કહે છે કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, એનો કદી નાશ થતો નથી. આત્મા નિત્ય છે એ વાતનો જે સ્વીકાર કરે એની દ્રષ્ટિ હંમેશા જગતના અનિત્ય પદાર્થો, જગત આખું જે કઈ દેખાય છે અનિત્ય છે, એમાં એની દ્રષ્ટિ રહે નહીં. નિત્યત્વ આપણે ત્યારે માન્યું કહેવાય કે જયારે આપણી દ્રષ્ટિ જગત ઉપરથી ઉઠી અને આપણામાં આવે તો આપણે માન્યું કહેવાય. કેમ કે નિત્ય ને અનિત્ય સાથે સાથે અનિત્ય રહીએ નહીં, અનિત્ય નિત્ય ને નિત્ય સુખ જોઈએ, અનિત્ય સુખ ચાલે નહીં. તો નિત્યત્વ માટે આપણી પાસે મહાપુરુષો એવા ઘણી ઘણા તર્કો આપણને આપેલા છે, આ પુનર્જન્મ છે તો ઘણા જાતિસ્મરણ જ્ઞાન વાળા માણસો અત્યારે છે, એવા બીજી ઘણી ઘણી વાતો આપણે ત્યાં, બધાની પ્રકૃતિઓ બધી જુદી જુદી છે. એમ હોય કે કોઈ માણસ આપણે દેખાય તો શાંત જ હોય, કોઈ માણસ હોય તો ક્રોધી જ હોય. આ બધું પોતે લઈને આવે છે, એક જ ખોરાક ખાતો હોય, બધું એક જ કરતો હોય, ક્રોધી હોય, સાપ હોય તો હંમેશા ફૂફળા જ મારતું હોય, અને બિચારું પારેવું હોય તો આમ શાંત બેઠું હોય. પાંચ દસ વખત ઘરમાં આવ્યું હોય ને 25 વખત કાઢો તો 26મી વખત બિચારું શાંતિ ત્યાં પાછું ત્યાં બેસી જાય. એ ક્રોધ કરતો નથી, એ તમને મારે નહીં, ચાંચ મારવા ના આવે. કાગડો તમને ચાંચ મારવા આવે, કાગડો તમને ચાંચ મારવા માટે પણ આવે, કબૂતર ના આવે. શાંત પ્રકૃતિઓ, એ બધી પ્રકૃતિઓ છે. જેમ કે સાપ અને નોળિયો, તેને વેર જ હોય. સાપ અને મોર, એને વેર જ હોય. ઉંદર અને બિલાડી, વેર જ હોય. તો આપણ શીખવે છે એને. અને આપણે જોઈએ કે ગાય હોય કે વિયાણી હોય તો એનું બચ્ચું છે તેના બચ્ચા ઉપર એને કેટલો પ્રેમ છે, અનંત પ્રેમ છે. એ ચરવા ગઈ હોય તો એનું નજર ત્યાં ઘેરા ઘર આવે કે તરત એને ચાટે કરે કે ધવડે, અને એને પેલા એ દૂધ આપણે આપીએ પછી આપણને દોવા દઈએ, એની પેલા ના દોવા. આ બધું કોને જ્ઞાન એને આપ્યું? કઈ નિશાળો ભણવા ગઈ હતી ગાય કે તું તારા બાળકને પ્રેમ કરજે એમ? કૂતરી વ્યાણી હોય તેના ગલુડિયાને ખૂબ પ્રેમ કરે. પાસે આપણે જવા ન દે, જો જગ્યા તો આપણે કરડવા દોડે. કોને કઈ નિશાળમાં શીખવા ગઈ હતી એ કૂતરી? તો એ તો આપણે સંસ્કાર લઈને આવ્યા છીએ. તો આ બધી વાતોનો આપણે વિચાર કરીએ તો આ બધી વાતો આપણને બેસે. તો એ વાત અહીંયા કરી કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ અનુભવથી એ સિદ્ધ છે. ભાંખેજીના તો ભગવાન જીનેશ્વર દેવ કહે છે કે વાત આ પ્રમાણે છે. જીનેશ્વર દેવ એટલે સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે જેના જ્ઞાનમાં ત્રણ કાળ અને ત્રણ લોક એક સમયની અંદર દેખાય એવું મહાસમર્થ જ્ઞાનના ધારક એવા જીનેશ્વર દેવ, અને જે પૂર્ણ વિતરાગ, જેને કોઈ જગતના કોઈ પ્રત્યે જરા પણ દ્વેષ ભાવ નથી, જરા પણ રાગ ભાવ નથી, એવા જે પૂર્ણ વિતરાગ એવા જે જીનેશ્વર દેવ, એ જીનેશ્વર દેવ આ વાત કહે છે. જીનવર, જીનોમાં વર, જીનોમાં પ્રધાન એવા જીનવર જીનેન્દ્ર ભગવાન આ વાત કહે છે કે ભાઈ આત્મા તો અનાદિ અનંત છે. કોઈ દ્રવ્યની ઉત્પત્તિ, કોઈ કાળે એક પરમાણુની ઉત્પત્તિ આપણાથી થઈ શકે એમ નથી. એક પરમાણુ ઉત્પન્ન થઈ શકે એમ નથી. એક પરમાણુ ભેરા કરીને એનું ભેરું કરી શકીએ આપણે, પણ એક નવું પરમાણુ ઉત્પન્ન થઈ શકે એમ નથી. આ જગતમાં નવું પરમાણુ ઓલ્ટર, એની પર્યાયો થઈ શકે, એની અવસ્થાઓ બધી થઈ શકે, કેમ કે એમાં અવસ્થા થાય જ છે. પણ નવું કોઈ આત્મા ઉત્પન્ન થાય ન બને, શક્ય નથી. જગતમાં જેટલા સંખ્યાએ જેટલા આત્મા છે એટલા જ આત્મા અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી એટલા જ આત્મા રહેવાના છે. વર્તમાનમાં એમ જ છે, ભવિષ્યમાં પણ એમ જ થશે, કેમ કે આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ છે જ નહીં, શક્ય નથી. કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ છે જ નહીં, હોય તો બતાવે નહીં બની શકે, શક્ય નથી. આત્માની ઉત્પત્તિ આપણી પાસે શક્ય નથી. એ વાત અહીંયા કરી છે કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ અનુભવથી એ સિદ્ધ છે. ભાખી જ वो अवे चली बात करे होते नो नाश नहीं नहीं होते हो एक समय ते सौ समय भेद अवस्था जो आ छेली वात एमने करी कि होय तेनो नाश नहीं जे छे नो कदी नाश थई शके एम नथी पछी जड परमाणु होय के आत्मा होय तो जेम छे तेम ज छे होय तेनो नाश नहीं होय ते नहीं होय जे ओनु नवी उत्पत्ति थई शके एम नथी एक नव परमाणु आपणे उत्पन्न करी शकी एम नथी परमाणुने भेगू करी शकी ने जुदा पाड़ी शकी એ વાત આપણા એ વાત બને તે તેની પર્યે થવાની હોય ત્યારે બને એટલે એ વસ્તુ બને અને આપણે એમાં નિમિત્ત હોઈએ એ વસ્તુ બને પણ નવું નવું કાંઈ બને નહીં હોય તેનો નાશ નહીં નહીં હોય તે હોય એક સમય તે સૌ સમય જે વર્તમાનમાં આ સમય છે એ બધા સમય એટલે ત્રણેય કાળ છે ને છે જ આવો નિર્ણય જે કરે છે અને પછી કહે છે કે ભેદ અવસ્થા જોઈ પણ અવસ્થાઓમાં ભેદ અનેકતા છે એટલે કે અવસ્થાઓ તો પ્રતિ પડે ફરે જાય છે આ પ્રતિ પડે અવસ્થાઓ થાય કેમ કે આત્મામાં પોતાના સ્વભાવમાં એવી તાકાત છે કે પ્રતિ પડે અવસ્થાઓ થાય જ એનો સ્વભાવ જ છે એ બંધ થઈ શકે એવું છે જ નહીં કેમ કે આત્મા પોતે નિત્ય અનિત્ય છે મૂળ અંશ એનો નિત્ય છે પ્રત્યેક પર્યાયની ફરે છે એટલે કહ્યું કે ભેદ અવસ્થા જોઈ અવસ્થાથી એની અંદર અનેકતા છે ભેદ એટલે અનેકતા ભેદ એટલે એકના અનેક ભેદ હોય ને એક વસ્તુના અનેક ભેદ આપણે અનેક ટુકડા એક વસ્તુના આપણે કરી શકીએ એમ ભેદ અનેક થાય એમ આત્માના પણ પ્રજ્ઞાઓ તો અનેક થઈ શકે પણ મૂળ દ્રવ્ય એનો નાશ ન થાય હોય તેનો નાશ નહીં નહીં હોય તે હોય કેટલી બહુ આમ સામાન્ય શબ્દોની અંદર આ મહાપુરુષો જે છે એ અંદર તત્વો ભરી દેશે આ બે લાઈનની અંદર કેટલી વાત કરી દીધી એમને આ બે ગાથામાં કેટલી વાત કરી દીધી અને આ છેલ્લામાં તો હોય તેનો નાશ નહીં નહીં હોય તે હોય એક પરમાણુ આગું પાછું એક પરમાણુ નવું બની શકે એમ નથી જગતની અંદર એક જીવ નવો બની શકે એમ નથી એવું નિત્ય સ્વરૂપ જ છે આ જગતનું માત્ર અવસ્થા પલટાય જાય છે સ્થળાંતર અને રૂપાંતર સ્થળાંતર થાવ ને રૂપાંતર થાવ આ બે ક્રિયા જીવની અજીવની છે સ્થળાંતર ને રૂપાંતર સ્થળાંતર ને રૂપાંતર સ્થળાંતર ને રૂપાંતર થઈ શકે છે કેમ એવો સ્વભાવ છે ભેદ અવસ્થા જોઈ અવસ્થાથી એના ભેદો છે પણ મૂળ દ્રવ્ય ઉત્પન્ન થઈ શકે નહીં મૂળ દ્રવ્યનો નાશ થઈ શકે નહીં આ જે વાતો છે એને આપણે યથાર્થ ખૂબ વિચાર કરી અને નક્કી કરવી પડે જો આત્માનો નાશ નથી એવું નક્કી પણ ખરું નક્કી ક્યારે થાય પેલા તો બુદ્ધિપૂર્વક આપણે આ બધી વિચારો કરવા પડે તર્કથી નક્કી કરવું પડે પછી ખરું નક્કી ક્યારે થાય અનુભવથી આત્માનો અનુભવ થાય તે જ વખતે નક્કી થઈ જાય કે હું તો નિત્ય જ છું આ હું જે છું એનો કદી નાશ નથી થઈ શકે એવો પોતાને અનુભવ થાય છે આ વસ્તુનો નાશ થઈ શકે તેમ છે જ નહીં હું જે છું તેનો કદી નાશ નથી એવો અનુભવ એમને થાય છે એટલે એવો અનુભવ થાય પછી તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી ન અનુભવ થાય ત્યાં સુધી અનિત્ય પ્રત્યે જીવની દ્રષ્ટિ જાય છે પણ જયારે અનુભવ થાય છે પછી એની અનિત્ય પ્રત્યે કોઈ જગતના કોઈ અનિત્ય પદાર્થ પ્રત્યે જ્ઞાની દ્રષ્ટિ હોતી જ નથી આખું જગત એમને તૃણવત લાગે છે આખું જગત કૃપાળુદેવ વાત કરે છે આખું જગત સોનાનું થઈ જાય તો પણ અમને તૃણવત છે અમને તૃણવત છે જગતનો કોઈ વૈભવ પ્રત્યે જ્ઞાનીને અંશ માત્ર પણ રાગ નથી કેમ કે પોતે પોતાના જીવને જોઈએ છે શું શું સુખ જોઈએ છે એ સુખ તો જ્ઞાનીએ પોતે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત કર્યું છે અને અવિનાશી સુખ છે સતત પોતે અનુભવી રહ્યા છે એ સુખનો એને પોતાને કદી વિનાશ વિરહ દેખાતો નથી અને જગતનું બધું સુખ અને ફિકુલક પોતાના રાગ પોતાથી ભિન્ન જુએ છે પોતાના જયારે જ્ઞાની છે પૂર્ણ અવસ્થા ન થાય એટલે કે બધા કર્મનો પૂર્ણ રીતે નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ થોડો રાગ હોય છે એ રાગને પણ પોતાથી ભિન્ન જુએ છે કેમ કે રાગ તો જડ છે રાગ આત્માનો સ્વભાવ નથી પોતાની પર્યાયમાં રાગને પોતે ભિન્ન જુએ છે આ બધી જ્ઞાનીની વિભૂતિ છે જ્ઞાનીની આ બધી વિભૂતિ છે કે જ્ઞાની પોતે સતત જેમ હું તમને જોઉં છું મારાથી ભિન્ન એમ જ્ઞાની પોતાના સ્વરૂપને દેહથી અને રાગથી વિકલ્પ માત્રથી પોતાનું સ્વરૂપ ભિન્ન જુએ છે અને પોતે જુએ છે કે સુખ તો મારો સ્વભાવ છે, સુખ અહીંથી જ મળી શકે એમ છે. કોઈ અત્યાર સુધી મેં માન્યું તો જળ પદાર્થમાં, એ જળ પદાર્થમાં ક્યાંય પણ સુખ છે જ નહીં. અને આ નિર્ણય થાય એટલે પછી એની દ્રષ્ટિ કોઈ દિવસ જાય જ નહીં, એની પ્રત્યે જાય જ નહીં. જેમ કોઈ હોય, દાખલો શાસ્ત્રમાં એક આપવામાં આવે છે કે એક રાજા હતો, તે જંગલની અંદર ગયો, એ ભૂલો પડી ગયો, તો પછી એને બહુ એને તરસ લાગી, ખૂબ પાણીની શોષ થયો, ત્યાં એક ભીલ એને મળી ગયો. પછી તો રાજાને પાણી પાયું, ફળ આદિ ખવડાવ્યા અને રાજાને શાંતિ આપી. તો રાજા કહેવે, તું મારી સાથે ચાલ, તું મારા મહેલમાં ચાલ, હું તે આટલું બધું મારી ઉપર ઉપકાર કર્યો છે તો ચાલ હું તને કંઈક આપું અને તું આ. તો એને મહેલમાં લઈ ગયો. તો મહેલમાં પછી એને ત્યાં રાખ્યો, થોડા બધું બધું બતાવ્યું. હવે આ ભીલ બિચારો જંગલમાં રહ્યો, એને મેલ શું કોઈ જોયેલો નહીં, કઈ જોયેલું નહીં. પછી થોડો વખત થયો ત્યાં રહ્યો, બધું એને બતાવ્યું, પછી આવ્યો ત્યાં, અહીંયા આવ્યો પાછો, તો બધા કુટુંબ પૂછે કે તે શું જોયું, તે શું જોયું અમને કે. પણ કે હું કહું, આ જંગલમાં એવી વસ્તુ જ નથી કે હું તને બતાવું. જંગલમાં એવી કોઈ વસ્તુ નથી કે હું કેવું કે મેં જે જોયું હું શું કહું. એ શું બિચારો વર્ણન કરે અને આને સમજાવે કેમ પેલા એના કુટુંબીજનો કે નહીં તો બહુ સારું હતું ને આમ હતું ને આમ. પણ એ અહીંયા એવી કોઈ વસ્તુ નથી કે એ કમ્પેર કરી દે, એમ આત્માનું સુખ છે એ કોઈ નહીં, એની સાથે એની કમ્પેરિઝન થઈ શકે એમ જ નથી. અનુભવનો વિષય છે, એનું કમ્પેરિઝન શું કરે. પેલો ભીલ બિચારો શું કહે આવીને, મેલનું શું વર્ણન કરે અને કોની યાર સરખાવે. હવે એની પાસે તો પાંચીકા આ તે એને બધી કોડીઓ ના એને ઘરે ને અહીંયા હીરા માણેક ના ઘરે આ તે રાજા ને પાસે શું ના હોય એ બધું બતાવ્યું. તો એ જોયું તો હવે એ કેવી રીતે કે આ હીરા છે ને આ બિચારા નામે ના આવડે કાંઈ ના આવડે. તો એમ જેમ એ વર્ણન ભીલને માટે શક્ય નથી. એને જોયું છે, અનુભવ કર્યું છે, વાત સાચી છે, પણ એનું વર્ણન શક્ય નથી. તેમ આત્માના સુખનું, આત્માના સામર્થ્યનું, આત્માના અનંત ગુણોનું એ વર્ણન શક્ય નથી. મહાપુરુષે થોડું વર્ણન કર્યું છે, જીવને સંકેતો આપ્યા છે, આત્મા આવો છે આવો છે જુદું બને એટલું, પણ પૂર્ણ વર્ણન થઈ શકે એમ જ નથી. એ તો અનુભવનો વિષય છે. એટલે પોતે જે અનુભવે છે, એટલે કૃપાળુદેવે અપૂર્વસરમાં કહ્યું, જે પદ દીઠું સરોગને જ્ઞાનમાં કહી શકાની તે શ્રી ભગવાન જો, અન્ય વાણી તે શું કહે, માત્ર અનુભવ ગોચર રહ્યું જ્ઞાન જો. ભગવાન તીર્થંકર દેવ પણ કહેવાને સમર્થ નથી, તો અમે તો ક્યાંથી કહીએ. અમે જે અપૂર્વસુમાં કંઈક અમે મુનિપદનું અને 14 ગુણસ્થાનકનું વર્ણન કર્યું છે, પણ એ વર્ણન તો કેટલું થઈ શકે, કેમ કે એ તો અનુભવનું પદ છે. અને પછી છેવટે કહે છે, એ પરમ પદનું કર્યું ધ્યાન મેં ગજા વગર, અને આજ મનોરથ રૂપ જળ પણ નિશ્ચય રાજચંદ્ર મનમાં રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ છે. પણ તો અમે અમારો અનુભવ કર્યો છે અને અમને અંતરથી ભણકાર છે કે અમે જરૂર ભગવાનનું પદ પ્રાપ્ત કરીશું, કરીશું ને કરીશું, પ્રભુ આજ્ઞાએ રહીશું, પ્રભુએ જે પ્રમાણે કહ્યું છે, શિક્ષા આપી છે, આજ્ઞા આપી છે, એ પ્રમાણે રહીશું ને જરૂર અમે પરમેશ્વર પ્રાપ્ત કરીશું. અને એક ઠેકાણે વાત કરી, તેથી દેહ એક જ ધારીને જાશું, સ્વરૂપ સ્વદેશ રહે, અમે અમારા સ્વરૂપમાં હવે પછી એક દેહ રહી જાય. આ ભણકાર જ્ઞાનીના અંતરનો આમ કે અધેરા કલ્પનાની વાતો નથી, અંતરથી એમને આ વાતનો બધો નિર્ણય થઈ જાય છે. જ્ઞાનીઓ પોતાના આગળના ભાવો પણ જોઈ શકે. શ્રીમદજીને તો આગલા 800 ભાવનું જ્ઞાન હતું, પણ એના આગલા ભાવ પણ હવે પછીના ભાવો પણ જ્ઞાની જોઈ શકે છે. અને પછી કહે છે કે અમારે હવે અમે સિદ્ધ થવાના છે. આ પડકાર જ્ઞાનીના અંતરનો છે, અનુભવનો પડકાર છે. અનુભવથી શ્રીમદજી વાત કરી, તે શ્રીમદજી અધરધર થોડી કાલ્પનિક વાતો કરી, તેથી દેહ જ ધારીને જાશું, સ્વરૂપ સ્વદેશ છે. એટલે મહાપુરુષોએ આ કાવ્યની અંદર વાત કરી. અને હવે છેલ્લે છેલ્લે કહે છે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ આપણે ભાન નિત્યને સદા પ્રણામ. તો કહે છે કે આ વાતો બધી કોને અમને આપે છે? જ્ઞાનીઓ છે ને, બહુ વિનયવંતો છે. જ્ઞાનીને અભિમાન ન હોય, કેમ કે અનંત કષાય, અંતર્બંધી કષાય, જે માન કષાય તો એમનો જતો રહ્યો છે. જેને માન કષાય જતો રહ્યો છે, બહુ એમને કહેતો કે અમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ભગવાનનો અનુગ્રહ અમારી ઉપર થયો છે, ભગવાને અમારી ઉપર કરુણા કરી છે અને તેથી અમે આ પ્રાપ્ત કર્યું છે. એટલે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ કોણ? પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન, જે પૂર્ણ જ્ઞાનમય, જે સુખના ધામ છે, એવા જે અમારા સદગુરુ. અને એ સદગુરુ અમારો આત્મા પણ, નિશ્ચયથી આપણો આત્મા સદગુરુ છે. વ્યવહારથી જિનેશ્વર દેવ સદગુરુ છે, મુનિ નિર્ગ્રંથ મુનિ સદગુરુ છે, અને જેને આપ્યું ભાન નિત્યની, અમારું ભાન અમારા સ્વરૂપનું જેને ભાન આપ્યું, જેના દ્વારા અમારી જાગૃતિ થઈ, અને જેને દ્વારા અમે અમારા સ્વરૂપનો અનુભવ, જેના નિમિત્તે જેની શિક્ષણથી જેની આજ્ઞા અમે આજ્ઞાથી અમે અમારું સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એવા પરમ પુરુષને અત્યંત ભક્તિથી મેં નમસ્કાર કરી છે. એટલે મહાપુરુષો હંમેશા બહુ વિનિત હોય છે. અને શરૂઆત શ્રીમદજી આત્મશુદ્ધિની કરી છે ને, જે સ્વરૂપ સમજાવીના પાયમો દુઃખ અનંત, સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન, તે પદ અમને સમજાયું. સમજાયું સમજનો અર્થ અહીં અનુભવ, જે પદ સદગુરુ નિષ્ઠાએ સદગુરુના નિમિત્તે અનુભવ કર્યો, એ સદગુરુ અમે નમસ્કાર કરી છે. એટલે આ છેલ્લી કડીની અંદર એમને પોતાના જે ઉપકારિક ગુરુ હતો, ઉપકારિક જે હતા, એનો વિનય કરી, એને નમસ્કાર કરી, અને આ કાવ્ય અમને પૂરું કર્યું છે. હવે આપણે આજે કાવ્ય પૂરું થઈ ગયે. ચેતન ચેતન ભોજ કોજ પલટે છોડી આપ સ્વભ, જડતે જળ ત્રણ કાળ માં ચેતન ચેતન તે પ્રગટ જન ભવ રૂપ છે, સંસય થે માખે જો જડ તળ છે ત્રણ કાળ માં ચેતન ચેતન હો, બંધ મોક્ષ તો નહીં ઘટે નિવૃત્તિ પ્રવૃત્તિ નય, બંધ મોક્ષ સહી યોગથી જ્યાં લગી આત્મય ભાન, પણ અહી ત્યાગ સ્વભાવનો બાકે જિલ્લા બરગે, વર્ત બંધ પ્રસંગમાં તે નિજ પદ યજ્ઞાન, જીવ બંધ જા પણ જળતા નહી આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ ક્રખેય રૂપે રૂપને કે ચરજની બાત, જીવ બંધ જાણે નહીં કેવો જિલ સિદ્ધાંત, પ્રથમ દ્રષ્ટિથી દેખ પર તેથી ભાષો દે, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેખથી લે, જળ ચેતન સંયોગયા ખણ જનાદિયન, કોઈ ન કરતા તે ગનો ભાગ્ય જના ભગવાન, મૂળ દ્રવ્ય જુત્પન્ન નજી નજી નાશ પણ તે, અનુભવથી એ સિદ્ધ છે પાંખે જિનવર, હોજ તેનો નાશ નહીં નહીં હોય તે હો, એક સમજ તે સૌ સમય વેદ અવસ્થા જોઈ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, છેલ્લે આપું પાનને તેને સદા પ્રણામ, તેને સદા તેને સદા પ્રણામ.